प्रवचन नंबर 572 नेवुनी साल 39 मिनिट प्रश्नोत्तरी तथा चर्चा
બીજો પ્રશ્ન, જો આત્મા કર્મના અભાવ સાપેક્ષ એવો ક્ષાયિક ભાવનો કરતા હોય તો કર્મનો જ કરતા બની જાય, કે આત્મા છે તે કર્મના અભાવ સાપેક્ષ એવો ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવ છે એ કર્મના અભાવની અપેક્ષા રાખે છે, અને એ પર્યાય સાપેક્ષ જો આત્મા હોય તો એ આત્મા પોતે કર્મ સાપેક્ષ થઈ ગયો. ફરીથી શાયિક ભાવ છે એ કર્મના અભાવની અપેક્ષા રાખે છે. હવે શાયિક ભાવ કર્મના અભાવની અપેક્ષા રાખે છે. હવે એવી પર્યાય કર્મના અભાવની અપેક્ષાવાળી શાયિક પર્યાય એ સાપેક્ષ જો આત્મા હોય તો આત્મા કર્મ સાપેક્ષ થઈ ગયો. તો આત્મા કર્મ સાપેક્ષ નથી અને કર્મ સાપેક્ષ પરિણામથી પણ આત્મા ભિન્ન છે. જ્ઞાયક ભાવ માટે એ આત્મા એ કર્મનો કરતા નથી, એ તો જ્ઞાતા છે. કેવળ જ્ઞાનની પર્યાયનો એ ખરેખર કરતા નથી, એ પણ એનો જાણનાર છે. બંધમોક્ષને જાણે છે પણ બંધમોક્ષને કરતો નથી, એવો દ્રષ્ટિનો વિષય છે. બીજો પ્રશ્ન છે, એ પ્રશ્ન સૂક્ષ્મ છે વધારે, કે ધ્યેયપૂર્વક નહીં થાય છે એમાં હળવેથી નો શું અર્થ છે, કે આત્મા જ્યારે આત્માનું ધ્યાન કરે છે ધ્રુવનું, ત્યારે ધ્રુવને ધ્યેય કહેવાય. એ જે ધ્યેય છે એ પરિણામ માત્રથી રહી છે, ઉત્પાદનથી રહી છે, એને ધ્યેય કહેવાય, ધ્રુવ કહેવાય. એનું જયારે ધ્યાન કરે છે તો એ તો ધ્યેય તો છે પર્યાયથી રહીત, પર્યાય માત્રથી રહીત છે આત્મા, અનાદિ અનંત. હવે પર્યાયથી રહીત એવા આત્માનું જ્યાં ધ્યાન કરે આત્મા, ત્યાં શુદ્ધ પર્યાયથી આત્મા કથનચિત સહિત છે એવું જ્ઞાન થઈ જાય છે. શ્રદ્ધા માં રહીત છે અને જ્ઞાનની પર્યાયમાં એને એમ જાણ્યું કે જ્ઞાનની પર્યાયથી સહિત છે, એ સહિત જાણ્યું, એનું નામ ગ્રહ છે. હવે એ જે પર્યાયથી આત્મા સહિત થયો એ હળવેથી, એટલે કે જેટલું શ્રદ્ધા અપેક્ષાએ રહીતનું જોર છે એટલું સહિતનું જોર નથી. જો ઓના પ્રમાણમાં સહિતનું જોર આવી જાય તો દ્રષ્ટિ વિપરીત થઈ જાય. માટે હા વિપરીત થઈ જાય, એટલું જોર ના આવવું જોઈએ. તો દ્રષ્ટિનો વિષય થઈ જોઈએ. એ કથનચિત અભિન્ન છે, સર્વથાભિન્ન નથી. જો પર્યાયથી સહિત એવું જો બળ આવી જાય, જોર આવી જાય તો શ્રદ્ધાનો વિષય બની જાય. પણ જ્ઞાનનો વિષય રહી જાય છે, શ્રદ્ધા એને સ્વીકારતી નથી. પર્યાયથી સહિત વ્યવહાર છે, પર્યાયથી રહીત નિશ્ચય છે. નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા છે, વ્યવહારથી સહિત છે. વ્યવહારથી સહિત છે એટલે નિશ્ચયથી રહી રહી ગયું. રહી ગયું એટલે એનો અર્થ વ્યવહારથી સહિત એટલે હળવેથી. નિશ્ચયથી રહી તો મજબૂત છે. જે નિશ્ચયથી રહી છે તો નિશ્ચયથી રહીત છે ત્રણેય કામ. અને સહિત થાય છે એક સમય પૂરતું, એ પણ વ્યવહાર નહીં. જેમ નિશ્ચયને એ રહીત છે એમ નિશ્ચયને એ સહિત નથી. પર્યાય શુદ્ધ જ્ઞાનની પર્યાય આત્મનું અવલંબન લીધું એ શુદ્ધ જ્ઞાનથી પર્યાયથી અનન્ય સહિત છે. એ જ્ઞેય જ્ઞાનનો વિષય છે, ધ્યેય નથી. પરિણામી આત્મા જ્ઞેય છે, પણ પરિણામી આત્મા ધ્યેય નથી. અપરિણામી ધ્યેય અને પરિણામી જ્ઞેય છે. જ્ઞેય કહો કે વ્યવહારનો વિષય કહો એમ એટલો એમાં ક્લિયર છે. જ્ઞેય થાય છે 100% સાચી વાત. ધ્યેયપૂર્વક અનુભૂતિના કાળમાં એ અનુભૂતિ કહો કે આત્મા કહો એ અભેદ નહીં. અભેદ નહીં આત્મા છે. પરિણામને આત્માથી અભેદ નહીં આત્મા કહેવામાં આવે છે. ભેદ નહીં ભેદ ને અભેદ નહીં આત્મા છે. પણ એવો કોઈ અનુભવના કાળે વિકલ્પ નથી. જેમ છે તેમ જ્ઞાન જાણે છે.
તો આત્મા ભેદ અને અભેદ
ભેદ નહીં ભેદ એટલે ભેદથી જો તો એ પર્યાય દેખાય છે અનુભૂતિની. અને એને એને અભેદ નહીં દ્રવ્યની સાથે પર્યાયને અનન્યપણે જો એને અભેદ નહીં કહેવાય. અભેદ નહીં આત્મા છે. સમ્યક દર્શન કહો, અનુભૂતિ કહો, પ્રતિક્રમણ કહો, પ્રત્યાખ્યાન કહો, એ આત્મા થઈ ગયું. ભેદ નથી.
એક સમય
હવે
પ્રમાણે અનુભવમાં આવતો છે કે ભેદ ભેદ છે ને અભેદ અભેદ છે એવું
એમ જ્ઞાન જાણે.
જ્ઞાન
બરાબર જેમ છે એમ જાણે. ભેદા ભેદ ને જાણે.
હવે હવે અભેદ નહીં અભેદ છે એટલે ખરેખર પર્યાય આત્મા જોડે અભેદ નથી તો નથી. છતાં કેમ એમ કહો છો કે અભેદ નહીં અભેદ છે?
એનું નામ ખ્યાલવાદ છે. આ જ ખ્યાલવાદની રમત છે. કેટલાક સર્વથા પર્યાયને ભિન્ન માને, કેટલાક પર્યાયને સર્વથા અભિન્ન માને, કેટલાક પર્યાયને આત્મા માને છે. ત્રણેય દોષ છે એમાં. શ્યાદવાદથી જોવામાં આવે તો નિશ્ચયને જોવામાં આવે તો પર્યાય માત્રથી આત્મા ભિન્ન છે. હવે એવો જે દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવે છે તો જ્યારે પરિણામ આત્માની અભિમુખ થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે એ દ્રવ્યથી પર્યાય એકાગ્રથી અનન્ય થઈ જાય છે. દ્રવ્યને પર્યાયનો ભેદ હોવા છતાં દેખાતો નથી. એનું નામ છે વ્યવહાર. રહિત છે એ નિશ્ચય, સહિત તે વ્યવહાર. બે નો વિકલ્પ નથી. બે નહીં નો જ્ઞાતા છે સાધક. જેમ છે જ્ઞાન જાણે. નહીં પક્ષ કાંઈ ગ્રહણ કરતો નથી. વિકલ્પ નથી.
એટલે જ્ઞાન અને શ્રદ્ધા એ સમયે નિર્વિકલ્પતામાં શ્રદ્ધાનો સુરક્ષિત રાખીને જ્ઞાન આ પ્રમાણે જાણે છે.
જાણે છે બા જ્ઞાન આપણે
નિર્વિકલ્પ દશામાં પણ આ પ્રમાણે જાણે
છે. સવિકલ્પ દશામાં પણ જાણે છે તે પ્રમાણે પણ એ મુખ્ય ગૌણ કરે, કોઈને સમજાવે, પોતે વિચાર કરે તો વિકલ્પ ઉઠે છે. તો એ ચારિત્રનો દોષ ઉઠે છે. એ પણ એક અપેક્ષા એ નહીં પક્ષ કહ્યો ચારિત્રના દોષને. પક્ષ એટલે રાગ. 143 ના ભાવાર્થમાં આ બધી વાત છે કે મિથ્યાત્વ ગયું, મિથ્યાત્વ રહિતનો રાગ સાધકને જ્યારે કોઈને સમજાવે ત્યારે મુખ્ય ગૌણ કરીને સમજાવે છે, તો એટલો રાગ એને સાધકને પણ ચારિત થાય, એટલો પણ નહીં પક્ષ પછી સ્વરૂપમાં લીન થાય ત્યારે પાછો કેવડી ગયો છે. જેટલી વિતરાગતા એટલો ધર્મ છે, જેટલો રાગ ઉત્પન્ન થાય એટલો ધર્મ નથી. પછી મિથ્યા દ્રષ્ટિ હોય કે સાધક હોય, કઈ છૂટછાટ નથી. વીરેન્દ્ર ભગવાનના માર્ગમાં છૂટછાટ નથી. દોષ માત્ર છોડવા જેવો છે. દોષને જાણી શા માટે જાણવો કે છોડવા માટે, અને દોષ જાણ્યા પછી જો દોષને ન છોડે તો કેની છૂટશે એ દોષથી. દોષ છૂટે કેમ કે નિર્દોષ પરમાત્માનો અવલંબ લઈએ તો બીજો કોઈ ઉપાય નથી. કપડું મેલું છે એ નિર્મળ પાણીથી સાફ થાય, મેલું પાણીથી પાછું સાફ કરવા માંડો તો ડબલ મેલું થઈ જાય. અભેદ થઈ જાય નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે સવિકલ્પ એનો સ્વભાવ છૂટતો નથી, નથી છૂટતો. પણ સવિકલ્પ નો અર્થ રાગ નહીં, સવિકલ્પ નો અર્થ રાગ નહીં. કેવળ જ્ઞાનની પર્યાય પણ સવિકલ્પ છે. કેવળ જ્ઞાનની પર્યાય સમજો એટલે હું તો નીચે સમજાય. સવિકલ્પ એટલે જ્ઞાનને જ્ઞાન જાણે, દર્શનને દર્શન જાણે, ચારિત્રને ચારિત્ર જાણે, જેમ જેટલા જે ગુણો છે એને જાણે, પર્યાયને પર્યાય જાણે, સુખને સુખ જાણે, વીર્યને વીર્ય જાણે, ચારિત્રને ચારિત્ર, એમ જેમ છે એમ જાણવું એનું નામ સવિકલ્પ. પણ અક્રમે જાણે
તો કેવળી અક્રમે જાણે,
કેવળીએ હવે અક્રમે જાણે છે, અને શુદ્ધાની અનુભવના કાળમાં પણ અક્રમે જાણે છે. છતાં બે સવિકલ્પ છે. સવિકલ્પ એટલે વિકલ્પ નહીં, રાગ નહીં, એનો સ્વભાવ જ ભેદાભેદ ને જાણે. પણ ભેદ તો લક્ષ નથી ધ્યાન રાખવાનું.
એટલે જ આપણે કહ્યું ને કે જાણે ખરા પણ ભેદ કર્યા,
ભેદનું લક્ષ નથી. અભેદના લક્ષે અભેદમાં રહેલા ભેદો એક સમયમાં જાણી અતિ જ્ઞાન દ્વારા.
જ્ઞાન પ્રધાન શ્રદ્ધા એટલે શું?
જ્ઞાન પ્રધાન
શ્રદ્ધા, જ્ઞાન પ્રધાન શ્રદ્ધા એટલે શું?
જ્ઞાન પ્રધાન શ્રદ્ધા એટલે કે જ્ઞાનમાં ત્રિકાળી દ્રિગતે હું છું એવું જે જ્ઞાન, એ શ્રદ્ધાન અપેક્ષા એ જ્ઞાન થયું, જે શ્રદ્ધા પોષક જ્ઞાન. જે જ્ઞાન શ્રદ્ધાને પોષે એ શ્રદ્ધા પોષક જ્ઞાન કહેવાય.
મિથ્યાને મિથ્યા જાણે અને આ મિથ્યા જેમ શ્રદ્ધા કરે તો જ્ઞાન પ્રધાન શ્રદ્ધા કહેવાય કે ના કહેવાય?
મિથ્યા તો છે એ આત્મા જ નથી, પછી શ્રદ્ધા ક્યાં વિષય છે?
આ મિથ્યાત્વ છે,
મિથ્યાત્વ છે એ તો જ્ઞાન કે છે.
શ્રદ્ધા કરે કે આ મિથ્યા છે, ગધેડા ને ગધેડો જાણે, ગધેડા તરીકે શ્રદ્ધા કરે.
એ તો બધો વ્યવહાર શ્રદ્ધામાં જો ભાઈ, આ તો નિશ્ચય શ્રદ્ધાની વાત ચાલે છે. નવ તત્વને નવ તત્વને જાણે વ્યવહાર શ્રદ્ધા છે. જીવને જીવ જાણે, અજીવને અજીવ જાણે, છે છ જાણે, એવું તો જાણપણ અનંતવાર કે એમાં કઈ વાત ના મળે. એ જેટલી વાતો કેટલી શ્રદ્ધાની છે એ વ્યવહાર શ્રદ્ધાની વાત છે. અહીંયા સમયસારમાં તો નિશ્ચય શ્રદ્ધા કેમ પ્રગટ થાય શીખવા જેવું એ છે. આમ તો દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાંત સમ્યક, સ્વકરનું શ્રદ્ધાંત સમ્યક, એ તો બધું આવે. છ દ્રેણનું શ્રદ્ધાંત સમ્યક, એ બધું વ્યવહાર છે. અને એ વ્યવહાર અભૂતાર્થ સત્યાર્થી શ્રદ્ધાનો વિષય જ નથી, જ્ઞાનનો વિષય છે. અને આરોપ કરીને વ્યવહાર શ્રદ્ધાનો વિષય કહેવાય, ઠીક છે. પણ ખરેખર સુરેન્દ્રભાઈ, શ્રદ્ધાની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર જ નથી. શ્રદ્ધાનો પર્યાય નિર્વિકલ્પ છે, બે ભેદ એમાં નથી. જ્ઞાનમાં પડે, અને એ જ્ઞાનમાં જયારે પડે ત્યારે શ્રદ્ધા સાપેક્ષથી વાત કરે કે દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાંત વ્યવહાર શ્રદ્ધાંત છે. પણ એ શ્રદ્ધાની પર્યાયમાં વ્યવહાર છે જ નહીં. નિશ્ચય વ્યવહાર જ્ઞાનમાં છે, અને એ જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર છે એ રાગ મિશ્રિત છે નહીં. અને રાગને પણ શ્રદ્ધા સ્વીકારતી નથી, અરે જ્ઞાનને સ્વીકારતી નથી, કેવળ જ્ઞાનને સ્વીકારતી નથી. હા, શ્રદ્ધાનો વિષય હવે ટંકોત્તીર્ણ સામાન્ય એક આત્મા બસ. ખરેખર શ્રદ્ધાનો વિષય શોધે છે એ પુરુષાર્થ છે. શ્રદ્ધાનો વિષય જયારે શોધે જ્ઞાન, ત્યારે એનું કામ થશે. ભૂલ છે શ્રદ્ધાના વિષયમાં. શ્રદ્ધાના વિષયમાં ભૂલ રહી ગઈ એટલે શ્રદ્ધા પ્રગટિત થતી નથી. કઈ ને કઈ શ્રદ્ધાનો વિષય ખતવી નહીં. શ્રદ્ધાનો વિષય પર્યાય ભેદ એ શ્રદ્ધાનો વિષય નથી. તો દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધાનો વિષય ક્યાંથી બને? એ તો લિમિટેડ વાત કરે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું શ્રદ્ધાંત વિખ્યાત, સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાંત સમ્યક એમ આવે. એમ કથનમાં તો એમ આવે ને, વાંચી છોડાવીને અહીંયા લાગે છે. એ મર્યાદિત કથનો બધા છે વ્યવહારમાં. જો એને સાચું શ્રદ્ધાન માની લઈએ તો શુદ્ધાત્મા નાયકમાં કેદી આવે એમ. આ અટકવાના ઠેકાણા ઘણા, છૂટવાનું ઠેકાણું એક, અને વ્યવહારના શાસ્ત્રો ઘણા. બીજું, ત્યાં સુરેન્દ્રભાઈ આપ તો આગમ અને તત્વોનું શ્રદ્ધાંત તે સમ્યક એ મૂળમાં છે. કુંકુમ ભગવાન લખ્યું લખ્યું છે, નિયમ સારું છે બરાબર. હવે પરદ્રવ્ય છે ને, પરદ્રવ્યનું શ્રદ્ધાંત તે સમ્યક એમ લખ્યું. હવે એ લખવાનું કારણ એને શુદ્ધ આત્માનો અનુભવ થયો છે, નિશ્ચય શ્રદ્ધાંત પ્રગટ થઈ ગયું છે. એને સાચા દેવ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન હોય હોય ને હોય તો નિશ્ચયની સાથે રહેલો જે વિકલ્પ એને વ્યવહાર શ્રદ્ધાનો આરોપ આપ્યો. એમાં કોઈ નિશ્ચય શ્રદ્ધા છોડી અને આનું શ્રદ્ધાન કરવા માંડે તો રહી જાય. નિયમ સારમાં છે બોલો, આપ તો આગમ અને તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક છે. એનો ખુલાસો ટીકાકારે કહ્યો કે બહિર તત્વ અને અંતર તત્વ પરમાત્મા એ બે નું શ્રદ્ધાંત વ્યવહાર છે. કુંદકુંદ ભગવાન એ વ્યવહાર નીચે કઈ ન લખ્યું, ટીકાકારે ફટ વ્યવહાર લખી દે. બે નું શ્રદ્ધાંત એનું નામ વ્યવહાર. અંતર તત્વ અને બહિર તત્વ બે નું શ્રદ્ધાંત, એકલા બહિર તત્વનું શ્રદ્ધાંત તે વ્યવહાર ન લખ્યું. કુંકુમ ભગવાને એકલા બહેર તત્વ લીધું, પણ તત્વો લીધું એ તત્વોમાંથી બે ભાવ કાઢ્યા ટીકા કર્યા. આ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવવો બહુ કઠિન છે. શાહી ભાવ આત્મામાં નથી. હવે આત્મામાં પૂજપાપ થાપી નહીં બેઠો છો કે પૂજપાપના પરિણામ તો આત્મામાં જ હોય ને, આત્મા જ કરે ને, આત્મા કહું કરે. પૂજપાપના પરિણામથી આત્મા રહી છે અને અનંત જ્ઞાન ને આનંદ મૂર્તિ સહિત છે તે આત્મા છે. પૂજપાપના પરિણામ અનાત્મા છે. આત્મા ને અનાત્મા બેની બે મળીને એક આત્મા થયો નથી. એકમાં બીજાનો અભાવ એવો આત્મા છે. શુદ્ધ આત્મામાં પૂજપાપના પરિણામ આત્મનો અભાવ એવો શુદ્ધ આત્મા ઉપાધિ છે. પિસ્તાલીસ વર્ષ સુધી શ્રદ્ધાનો વિષય આપ્યો મુખ્યતા એ, ભલે પછી જ્ઞાન પ્રધાન ચારિત્રની વાત ઘણી આવે એ તો ઠીક છે, એ તો દેવધનીમાં ઘણું આવે છે, આવે જન્મ ઘણું આવે, લોકનું વર્ણન આવે, બોલ જ્યોતિષનું આવે, મંત્રતંત્રનું આવે, બધું આવે દેવધની બોલો. સાપ ખેડો હોય ને ઉતરી કેમ જાય, મિત્રો આવે દેવધનીમાં શું ના આવે, બધું આવે ચૂકતે જેને જેને રૂચિ એ ગ્રહણ કરીને બહાર નીકળે બોલો. સાંભળનારા તો ઘણા હોય, હજારો લાખો, આત્માની રૂચિ વાળો આત્મા પકડીને બહાર નીકળે. બે જણા બહાર નીકળે, આહા, એક જણો કે આ તો આત્માની વાત આવી, બીજો કે આ વખતે આ તો કઈ વૈદકની વાત આવી, આરોગ થાય તો ઔષધથી મટી જાય. બોલું કે બે જણા એમનું કે બોલું કે બે આત્મા એમનો, આ કે બે વૈદકનું એમનું બોલું, કેમ કે ઓમકાર મનીમાં તો કઈ એમ ના હોય ક્રમે વાણી,
જીવન જેનો પ્રશ્ન હોય એને મળી જાય.
પાણી વરસાદમાં પડે ને પાણી, તે લીમડાના ઝાડમાં જાય તો એ કડવા રૂપે પડવી જાય, લીંબુના ઝાડમાં જાય તો ખટાશ રૂપે પાણી, પાણી તો પાણી હતું. હે, ઝાડ જુદા જુદા હોય ને, આંબાના ઝાડમાં પડે તો એ મીઠાશ રૂપે પડે, પાણી તો પાણી હતું. એમ દિવ્યધ્વની તો દિવ્યની નથી, આ એ દેવી એની ઉપાસનાની યોગ્યતા એવું પરિણમનંદરમાં થઈ જાય છે. બરોબર, વૈદ્ય કહેતા એને ઔષધ તો લઈ બોલો.
દિવ્ય ધ્વની નિરાક્ષરી હોય એટલે સૌની યોગ્યતા પ્રમાણે
સમજે, સૌની યોગ્યતા જેવી પાત્રતા ઉપાધાની, એનો જ અર્થ એમ થયો કે નિમિત્ત અકિંચિત કર છે.
બરાબર,
જો નિમિત્તથી થતું હોય તો બધાને સરખું થવું જોઈએ, પણ નિમિત્ત અકિંચિત કર છે, કાર્ય તો ઉપાધાનથી થાય છે. નિમિત્ત એક અને પરિણામ જુદું જુદું, એનો અર્થ એ કે નિમિત્તથી પરિણામ થતા નથી.
મુકુંદે આ દિવસે શું પ્રશ્નો કર્યા
હતા, ભગવાન આ દિવસે શું પ્રશ્ન કર્યા હતા,
કોઈ કોઈ ભગવાને આ દિવસ ત્યાં મહાવીર ક્ષેત્રમાં
એને એને જે કંઈ વિચારો આવ્યા હશે એનો જવાબ એને મળી. બાકી તો ગુરુકુલ ભગવાન શુદ્ધ કેવડી સાથે બહુ ચર્ચા કરતા, ચર્ચા કરતા હતા ને એ શુદ્ધ કેવડીની સાથે, કેમ કે શુદ્ધ કેવડીની સાથે તો ખુલ્લા દિલથી પોતાના પ્રશ્નો રજૂ કરી એને ઉત્તર મેળવે. ઓમાં તો યુદ્ધ નહીં આવે ને, પોતાને જે ભાવ આવ્યો હોય એનો ખુલાસો તો આવી ગયા હોય, વિશેષ ખુલાસા શુદ્ધ જ્ઞાન શુદ્ધ કેવડી સાથે ચર્ચા કરતા.
એમની ભૂમિકા તો મુનિ હતા, એમની ભૂમિકા હતી. અને આ પ્રશ્નો તો એમને સહેજે જ
એટલે કેટલાક વિશેષ ખુલાસા માટે સામાન્ય પ્રયોજનભૂત તત્વો તો એના જ્ઞાનના અનુભવમાં આવી ગઈ હતી, પણ વિશેષ કેટલાક ખુલાસાઓ હોય એને શંકાનો આશંકા હોય, જ્ઞાનની વિશાળતા ઘણી વધી જાય.
સાહેબ, આપણે એમ માની શકીએ કે અશુદ્ધ કેવી સાથે જે ચર્ચા કરી એ આ પાંચ આગળ
પડે? હા, એ કેવળી અને શુદ્ધ કેવળી એ કહેલું લખું છે એમને, કીધું કેવડી અને શુદ્ધ કેવડી એ કહેલું, એકલા કેવડીએ નહીં, એકલા શુદ્ધ કેવડીએ નહીં, કેવડી અને શુદ્ધ કેવડી કહેલું. હવે આ અત્યારે કેવડીએ નથી ને શુદ્ધ કેવડી નથી, પણ એનો ભેટો થઈ ગયો એની.
એના ઉપરથી શિફ્ટ થાય છે
તો સાહેબ સમસ્યા શરૂઆત કરતા કુંતુલ આચાર્ય જીવન કેમ કે છે કે સિદ્ધોને વંદી અને પોતાના તથા પરના પદ્મ સ્થાપીને અમે સમયસાનું પરિભાષા કરીએ પોતાના અને પરના, તો એ પાછળ કહેવાનો ભાવ શું?
એમ કે પોતાનો જે શુદ્ધાત્મા છે એ સિદ્ધ સમાન છે, એ તો અમે સ્થાપી દીધો છે, અને હે શ્રોતાઓ તમે પણ તમારા આત્માને આત્માનું લક્ષ રાખીને, આત્મા શુદ્ધ છે, સિદ્ધ જેવો છે એમ લક્ષ રાખીને સાંભળજો. જો હું પાપી છું ને મનુષ્ય છું ને કર્મના બંધવાળો છું તો અમારી વાણી તમને નિમિત્ત નહીં થાય. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત સિદ્ધને થાપીને એટલે શું કે જેમ સિદ્ધ ભગવાન જાણનાર એમ તમે જાણનાર છો, તમે હું કરનાર છું એ તમે સલી હશે તો અમારી વાણી નિમિત્ત નહીં થાય. કંઈક બીજું ઘૂંટાતું હશે અંદરમાં તો વાણી પાસો થઈ જશે, બાકી તમને લાભ નહીં મળે. હા, શ્રોતાઓની પણ લાયકાત એકાગ્રતા એવી હોય કે બીજું દુકાન વેપાર રોજગાર બધું ભૂલી જાય, એટલું તો માનસિક એકાગ્રતા, ત્યારે એને કાંઈ પણ લાભ થાય.
એટલે શ્રોતાના મુખમાં જે પ્રશ્ન એવો નીકળ્યો,
શુદ્ધ કેવડીની સાથે એ ચર્ચા કરતા હતા, ત્યાં નજરે જોયેલી વાત છે એમ બેનસી કે ચંપાભાઈ, એ સાચી વાત છે, 101% સાચી વાત છે, એમાં કઈ શંકા કરવા જોઈએ.
બીજા જેવો ત્યાંથી હાજર થઈને હશે ખરા, આવ્યા છે આપણે ખબર નથી.
એ વખતે અત્યારે ગુરુદેવના શિષ્યો જે છે અત્યારે 4 લાખ, એમાં પણ કેટલાક શિષ્યો ભાવનિકમાંથી આવેલા છે પણ આપણે ખબર નથી. આપણે તો એવું કંઈ જ્ઞાન નથી આપણી પાસે કે કહી શકાય કોઈને માને. બાકી તો શિલાલેખ છે એના માટે, આ છે કંઈ પેન્સી કહ્યું છે એમ નહીં, શિલાલેખ એ છે કે માવજી ક્ષેત્રમાં ગયા હતા. શિલાલેખ એ 3 બિંદુઓ શિલાલેખ છે,
3 બિંદુઓ.
હા, અને દેવસેના આચાર્ય આપણા સમયચારમાં લીધું છે, દેવસેના આચાર્ય થઈ ગયા સમર્થ, એને લખ્યું કે જો આપ મહાવીર ક્ષેત્રમાં જઈ અને દિવ્યધની ન લાવ્યા હો તો અમારા જેવા મુનિઓનું શું થાય. ભાવલિકી સંત જેને 5 મહાવ્રતમાં સત્ય મહાવ્રતનું પાલન કરે છે, જૂઠું તો કોઈ દી બોલે નહીં. એ પોતે કહ્યું છે અને 85 માં દેવસેના આચાર્ય ભગવાનની ટીકા છે, એમાં પણ એમ કહ્યું છે કે પ્રસિદ્ધ દંતકથાના ન્યાયે એમ કે ત્યાં માલની ક્ષેત્રમાં ગયા એ પરંપરા,
પ્રસિદ્ધ દંતકથા,
પ્રસિદ્ધ દંત એવો શબ્દ છે, અને બાકી આમાં શિલાલેખ છે અને માલની ક્ષેત્રમાં ગયા હતા. ત્યાં નજરે જોનારા કે પછી શું જ્ઞાતિ કઈ આ બે ચાર જણા એવા છે નથી. ચાર જીવ આવ્યા છે તો પ્રસિદ્ધ વાત છે ગુરુદેવના શ્રીમુખે સાંભળે, બાકી કેટલીક અવ્યક્ત વાતો આજે જાણતા ન હોય. કેમ કહી શકાય કે કોઈ નથી આવ્યું બીજું, એમ કેમ કહી શકાય? આપણે ક્યાં જાણીએ છીએ? બાકી મનુષ્ય મરીને મનુષ્ય થાય છે એમાં શું? ગુરુદેવ ક્યાં મનુષ્ય હતા? આ મનુષ્ય તરીકે અવતાર બેન છે, શાંતાબેન અને બીજા આપણે ભાઈ કેવા ગુજરી ગયા, દાનભાઈ. ચાર તો પ્રસિદ્ધ વાત છે, એમાં શું છે? પણ મહાવીરમાંથી અહીંયા આવે, અહીંથી મહાવીરમાં જઈ શકે, એમાં એમાં કઈ તો આશ્ચર્યવાળી વાત નથી.
શાંતિભાઈ
જવું છે ને, એ તો પરિણામ અનુસાર થાય, ઈચ્છા અનુસાર તો થાય, ઈચ્છા અનુસાર તો થાય, પરિણામ અનુસાર થાય. નિયમ પરિણામ અનુસાર જીવને ગતિ મળે છે, ઈચ્છા અનુસાર કાંઈ નહીં. મારે સ્વર્ગમાં જવું છે, બધું ઈચ્છા સ્વર્ગમાં જવાની છે, ઈચ્છા એ તો ઈચ્છા છે તે લેવી જાય. એને યોગ્ય પરિણામ હોય તો સ્વર્ગમાં જાય.
કયા પ્રકારના પરિણામ હોય તો માનવી
ભાઈ, અહીંથી મહાવીર ક્ષેત્ર જવાની ભાવના એટલે મને મિથ્યા તો રહે એવી ભાવના છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ જીવ મનુષ્ય મરીને મનુષ્ય થાય, સમ્યક દ્રષ્ટિ મરીને સ્વર્ગમાં જાય છે. નિયમ પણ ખરેખર ચાર ગતિમાંથી કોઈ ગતિની ભાવના જ ન હોય. હું ગતિ વિનાનો છું, મારામાં ગતિ ક્યાં છે? આવ્યું એમાં ચાર ગતિનો અભાવ છે, લખે છે ને એ તો ચાલે છે. એમાં એમ કહ્યું કે આત્માની ભાવના ભાવતા રહે જીવ કેવો જ્ઞાની, એ ભાવનાની જ વાત હતી, ગતિની ભાવના ન હોય.
બહુ સરસ
કર્યું, ગતિની ભાવના ન હોય.
ભાઈને હમંગ બનાવ્યા પેલા ભાઈ આવ્યા હતા ને, એ ખાસ ભાઈ ક્યાંના લખવા એટલે ભાઈ ખાસ એમને લક્ષ કરીને એ વધારે બહુ સરસ ખુલાસો કર્યો. તપની જે વ્યાખ્યા આપી હતી એ બહુ સરસ આપ્યા.
પ્રશ્ન ઉઠે તો ખરા, હું જાણનાર છું કરનાર નથી, બાળનો સાથ જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાય છે. કેમ કે જાણનારામાં બીજું કાંઈ છે નહીં, જણાય ક્યાંથી? એની તો કથા ચાલે છે કે આ ક્ષાયિક ભાવના સ્થાનો નથી, ક્ષોભ ભાવના તો નથી, તો કહે છે. બાબુ બોલે છે જાણનાર છું કરનાર ના, બોલજે એક વાર બોલતા
ધીમે ધીમે બોલજે, ઉતાવળે ધીમે ધીમે બોલજે,
જોડ
બધા
સાંભળે.
ત્રણવાર
જાણનાર છું કરનાર નથી,
ત્રણ વખત
જાણનાર છું કરનાર
બાળકો બોલો, અમીને બોલો.
આત્મા છે ને ભાઈ,
આત્મા 8 વર્ષનો બાળક સમ્યક પામી તમે ભોગમાં જાય, નાની પીછી નાનું કમંડર હેલા આવતા હાલતા ચાલતા સીન, 8 વર્ષનો બાળક હો, હા હા હા, એ કેવો શોભતા હશે ગુનિરાજ, આઠ વર્ષના મુનિરાજ જોગતા કેવા?
ગંભીર અને ધીર
ગંભીર અને ધીર આનંદનું ભોજન કરનારા. બોલો, હાલતા ચાલતા ડૂબકી મારે અંદર, ક્રિયા શરીરની ભલે ચાલતી હોય પણ અંદરમાં ડૂબકી મારી. બોલો,
કુમકુંડ આચાર્ય 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી.
હા, નાની ઉંમરે દીક્ષા લીધી ને આચાર્ય ભગવાન પણ જલ્દી જ કહેવાય. 11 વર્ષે દીક્ષા લીધી ને,
11 વર્ષે
દીક્ષા, 33 વર્ષે આચાર્ય પણ. બોલો, સોક્ષમ ફાટ ફાટ. જીનચંદ મુનિ 6 વર્ષે દીક્ષા,
આચાર્ય કે પાસ ચલે રહે છે.
અહીંયા દીક્ષા તો જુદી, અહીંયા પરદેવે મારું છે એ છૂટતું નથી. દીક્ષાની વાત તો ક્યાંક હા, કેટલો ભરદેવી ને અરે કાંઈ સંબંધ નથી લેવા દેવા. અરે ભરદેવી ની ચિંતા છોડ નહી. અહીંયા તો પરિણામ માત્ર થી ભીના અલૌકિક વાત. દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન હે, દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન હે. બીજું કોઈ કારણ નથી, પોતાનું અજ્ઞાન થી પોતે દુઃખી થાય છે. આને મને આમ કીધું, આને મને સારું, કાંઈ કોઈ બગાડ્યું નથી સાંભળને. અમારે એક ગ્રહ બીજા ગ્રહ શું કરે, ખબર તો કલ્પના થઈ. આ સ્વાધ્યાય બુદ્ધિ ની શોભા બધી સારી રચના કરી છે. આ સામે આવી ગયું, પછાડે ઉપર મોમ ને બધું આવી ગયું. અને આ આપણા જે આઈના મેનેજર નહીં પણ ઘણી ઘણી અટાણ ઘણા સંકલ્પના એ પણ ઉત્સાહી આપણા મુમુક્ષુ એટલે બહુ સારી વાત. સવારે ભાઈ સવારે પૂજારી બની જાય ભગવાન, અહીંથી જોવાજો. એક વખત તો આ વિડીયો લઈ લેજે, ચાલતા હોય ને વાંચી ત્યારે વિડીયો લઈ લેજે. હા, એક પુરાવો છે ને, દસ્તાવેજી પુરાવો આ વિડીયો તો. હા, મીઠાભાઈ ચાલતા હતા, મીઠાભાઈ ની કે મારે અભિષેક કરો ને મને શિખર આપજો. બહુ સારું.